ભગવાન સ્વામીને અદભુત પ્રતાપ દેખાડ્યો છે. એક દાડો મહારાજ તુંગજીત વેરજીતના દરબારમાં બેઠા છે ને એ જ વખતે નાથો મહારાજની પાસે આવ્યો છે અને મહારાજની પાસે આવીને મહારાજને વિનંતી કરી મહારાજને કે મહારાજ તમે મોટા બહુ એટલે તમને મોટા માણસો ગમે, એમરી જેવા નાના માણસો ગમે છે ને, વાણિયા બોલવામાં બહુ હોશિયાર હોય, બુદ્ધિ તો બહુ. તમે રાત્રે પૂર્ણ સમય દ્રષ્ટાંત આપ્યું હતું ને પેલા ભુજના વાણિયાનું, ખોટું નાળિયેર મૂકીને કે મહારાજ મારું કલ્યાણ કરજો. મહારાજ કે વાણિયો મોળો ખોટું નાળિયેર અને હા ખોટો ખોટો મોક્ષ માગે છે. ત્યાં હાથ જોડી દીધા, મહારાજ હું ખોટો નાળિયેર એ ખોટું, પણ તમે સાચા ભગવાન હોય ને તો અક્ષરધામમાં તેડવા આવજો. મારે કે નાખ્યો ને ગાળિયો મારા ગળામાં, ખોટા નાળિયેરમાં આવી વિના છૂટક્યો નથી. એમ ના થાય મારે વિનંતી કરી મહારાજ કે મહારાજ આપ મારા દરબારગઢની અંદર, આપ દરબારગઢમાં તો રહ્યો છો મહારાજ, આપ મારી ઘેરે આવો. મહારાજ ચાલો આવીએ છીએ અને મહારાજની ઘેરે ગયા. પણ એના માતુશ્રી સત્સંગી નહીં, જૈન હતા, માકડને મારે તો નહીં પણ ઢોલિયા મૂકી દે, મહેમાન થઈને આવે ને ઢાળી દે, એટલે મહેમાનનો વિદાય સમારંભ ગોઠવવો ન પડે. રાતે ઉઠીને ભાગી જાય બિચારા. ઈ ઢોલિયો મારાને ઢાળી દીધો અને મહારાજને ભાઈ મહારાજે જે ત્યાં લંબાવ્યું ને તો મિલિટરી ફોજ ઓછૂટે વછૂટે આવો માકડ. મહારાજને મળ્યા કરડવા મારે તો નીચે બેસી ગયા. બંને ભાઈ મહારાજને કે મહારાજ નીચે કેમ બે ગયા? મહારાજ કે નીચે નો બે તારી માય કેવો ઢોલિયો ઢાળી દીધો, જો અમને તોડી નાખ્યા. અને એ જ વખતે બંને ભાઈ એની માતુશ્રીને વિદ્યા અમારા મહારાજને આવો ઢોલિયો ઢાળી દીધો. ત્યારે માતુશ્રી કહે, સાંભળ તારા મહારાજ જો ભગવાન હશે તો માકડનું કલ્યાણ કરશે. અને એ જ વખતે મારા દિવ્ય સ્વરૂપે દિવ્યતા દેખાડે છે અને હજારોની સંખ્યામાં વિમાનો આવ્યા છે ડોશીને સમાધિ કરાવી અને બધા જ માકડો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી કરી અને ભૂમા પુરુષના લોકમાં જતા રહ્યા છે. અદભુત ઐશ્વર્ય દેખાડ્યું છે. જોકે સરદારમાં બહુ બહુ લીલાઓ બધી કરી છે પણ હવે આપણે બહુ ઊંડા નથી ઉતરતા. મુક્તાનંદ સ્વામી પણ 10-10 માસ સુધી સરદારપુરમાં રોકાણા છે. રામાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનો પહેલો મેળાપ સરદારમાં થયો છે. ભગવાન સ્વામિનારાયણ 7 વાર સરદારમાં પધાર્યા છે. છેલ્લી વાર જ્યારે આવ્યા ને ત્યારે મહારાજને વિનંતી કરી, કૃપાનાથ આપ અહીંયા મંદિર બંધાવો તુંગજીત વેરજીત કે, તો અમે રૂપિયા પણ આપશું ને જગ્યાએ પણ આપશું. મહારાજ કે તમારા ભાઈઓ તો બાળકીને દૂધ પીતી કરે છે માટે મંદિર નહીં બંધાવીએ. કૃપાનાથ આપ મંદિર નહીં બંધાવો તો કોઈ સંતો નહીં રહે, સંતો નહીં રહે તો આવું પ્રસાદીનું સ્થાન લોકો ભૂલી જશે. મહારાજ કે મંદિર નથી બંધાવતા પણ જાઓ અમે તમને આશીર્વાદ આપીએ છીએ, ભવિષ્યમાં શિખરબદ્ધ મંદિર થશે. તો ભક્તો, એક મહાપુરુષના આપેલા આશીર્વાદ જો મિથ્યા ન થાય તો સ્વયં પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આશીર્વાદ આપ્યો એ કેમ મિથ્યા થાય? કોણ છે? આજથી વર્ષો પહેલા આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ સાકાર થયા. તમને બધાને ખબર છે 10-12 વર્ષ પહેલા તો કોઈ સંતો રહેતા નહોતા. જ્યારે અમે પહેલી વાર સરદાર રોકાવા આવ્યા આજથી 12-13 વર્ષ પહેલા, મને બરાબર યાદ છે, અમરા બાપા આવેલા કાંઈક ફ્રૂટ લઈને અને જૂના મંદિરમાં મેળી ઉપર બેઠેલા. મને કહે, સ્વામી મંદિર કરો ને તમે આવ્યા છો તો? અમે કીધું કરશું, ભગવાનની ઈચ્છા છે થશે. મને કહે, 1000 એક વાર જગ્યા જો લઈ લો તમે, થોડા અમે બધા મદદ કરશું તો ભૂપગઢ જેવું એક મંદિર થઈ જાય તો પછી સંતો રહેવામાં સાનુકૂળતા થાય. જો કે એની ભાવના તો શુદ્ધ હતી પણ ભગવાન સ્વામિનારાયણ કે મારે એવડું ક્યાં કરવાનું છે, આય તો મારે સંપદાનું તીર્થ સ્થાન ઊભું કરવાનું છે, મેં આશીર્વાદ આપ્યો છે. અને ભક્તો, ખરેખર કહું છો, બહુ સાચું કહું છું, કલ્પના તીત મંદિર સરદારની અંદર તમે એ તો જોઈ શકો છો. અમને ક્યારેક ક્યારેક અંદર આટો મારવા જઈને તો નવાઈ લાગે, ભગવાન સ્વામિનારાયણ આવા ભવ્ય નિર્માણને માટે આપણ નિમિત્ત બનાવ્યા છે, આપણ નિમિત્ત બનાવ્યા. આવું ભવ્ય નિર્માણ સંપ્રદાયમાં સરદારના મંદિર જો એક પણ મંદિર નથી, તમે જોઈ આવજો આખા સંપ્રદાય. સિવાય કે હું જે વાત કરું એ પથ્થરની વાત કરું, કલાની વાત કરું, બાકી તો ભગવાન સ્વામિનારાયણ જાતે બનાવેલા મંદિરો કરતા કોઈ સોનાના શિખરો કરે તો શ્રેષ્ઠ ના કહેવાય, પણ કલાની દ્રષ્ટિને પથ્થરની દ્રષ્ટિ સર્વશ્રેષ્ઠ મંદિર નિર્માણ થયું. ભક્તજનો, આપણે અહીંયા વાડીને નિર્માણ કર્યું છે, એક અદભુત પોઈન્ટ બતાવું. સરદારનું ભવ્ય મંદિર જે નિર્માણ થયું એની અંદર એક વસ્તુ બહુ ભવ્ય છુપાયેલી છે. તમને કહું, તમારે વાડી જો ભવ્ય નિર્માણ કરવી હોય, સ્ત્રી ભક્તોનું મંદિર પણ ભવ્ય નિર્માણ કરવું, તો એક વસ્તુ બહુ તમારે ચોક્કસ કરવી પડશે. સરદારનું મંદિર ભવ્ય જે નિર્માણ થયું એનું કોઈ જો કારણ હોય, તમારા સરદારના હરિભક્તોને અમારા પર જે પૂર્ણ વિશ્વાસ છે, વિશ્વાસ એ નિર્માણ કરાવ્યું છે. આ 13-13 વર્ષના વાણા આવી ગયા, કદાચ તમને નવાઈ લાગશે, 13 વર્ષની અંદર હજુ અમારે ટ્રસ્ટીની મીટિંગ નથી થઈ. કોઈ દડો મીટિંગ નથી થઈ, મનાશે? આવડા મોટા આંતરરાષ્ટ્રીય મહોત્સવો થયા અને કરોડો રૂપિયાની સંખ્યા મંદિર તૈયાર થયું, આવા ભવ્ય ઉતારા ભોજનાલય વગેરે વગેરે થયું, પણ હજી અમારે ટ્રસ્ટી હરિભક્તોની મીટિંગ તો નથી થઈ, ટ્રસ્ટીની મીટિંગ નથી થઈ આજ સુધીમાં. કોઈને કહેશે તો વાત નહીં મનાય, એટલો પરસ્પર વિશ્વાસ, એટલો વિશ્વાસ. અમે જે નક્કી કર્યું એમાં વિશ્વાસ, આંધળો વિશ્વાસ. અનભક્તજનો આંધળો જયારે વિશ્વાસ મૂક્યો ત્યારે અમને પણ એમ લાગે મારી ફરજ છે આપણા પર મૂકેલો વિશ્વાસ એ ઠોકરાવવાનો છે, પૂર્ણ વિશ્વાસ. અત્યાર સુધીમાં આટલા વર્ષ થયા સરદારને એક હરિભક્તે પૂછ્યો નથી, સ્વામી કેટલી આવક થઈ, કેટલી આવક થઈ, આનું કેવી રીતે ખાતા હોય, એક હરિભક્તે પ્રશ્ન 13 વર્ષમાં નથી પૂછ્યો, જેના પરિણામ ભક્તો નિર્માણ થઈ શક્યું છે. બહુ સાચું કહું છું. તમે પણ જો તમારે નિર્માણ જ કરાવવું હોય તો ગઢપુરથી પૂજ્યપાદ કોઠારી સ્વામી કાલે આવવાના છે, અમે અહીંયા બાજુમાં છીએ, ભક્તિ પ્રકાશદાસ સ્વામી આવવાના છે. પરમ પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞાથી જ્યારે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે પૂર્ણ સંતોના પર વિશ્વાસ મૂકી દેજો. ક્યારે પણ જરાય વાત સંઘર્ષમાં જાય તરત સંતો પર મૂકી દેજો. સંતો જે નિર્ણય લે એમાં 100% હા પાડી દેજો તો જોત જોતામાં વાડી નિર્માણ થઈ જશે, મંદિરે નિર્માણ થઈ જશે. બાકી ઘણા એવા અમે સ્થાનો જોયા છે, ઘણા સ્થાનો એવા જોયા છે, ખાતમુહૂર્ત કર્યા પછી કામ તો 20-25 લાખનું પણ 10 વર્ષે પૂરા નથી થયા, 15 વર્ષે પૂરા નથી થયા. કારણ કે એકબીજાને જરાય વિશ્વાસ ન હોય, કોઈના ઉપર કોઈ વિશ્વાસ ન મુકાય. વિશ્વાસ વિના કાર્યનું કદી નિર્માણ ન થાય. ભગવાનના ભક્તો જો અજોડ કાર્ય નિર્માણ કરવું હોય તો પૂર્ણ વિશ્વાસ મૂકશો. મારા સરદારના ઘણા બધા ભક્તો અહીં બેઠા છે, ટ્રસ્ટી તો છે લીંબાભાઈ વગેરે, પણ બીજા ભક્તો હંસરાજ બાપા વગેરે બેઠા છે, પણ બધાને પૂર્ણ સંતો પર વિશ્વાસ છે. જેને લઈને એ કામ નિર્વિઘ્નપણે જ્યારથી, નત્ર માણસ વચ્ચે વચ્ચે કામ અટકાવતો જાય, જ્યારથી કામ શરૂ થયું 10 વર્ષથી આ કામ શરૂ થયું, 10 વર્ષથી કોઈ દિવસ એવો નથી ગયો કામ બંધ રહ્યું હોય, 10 વર્ષમાં એક દિવસ એવો નથી ગયો કામ રોકાયું. મંદિરનું કામ ચાલુ હોય, ભોજનાલયનું કામ ચાલુ હોય, સંત આશ્રમનું કામ ચાલુ હોય, આચાર્યમાના ઉતારાનું કામ ચાલુ હોય, હરિભક્તોનું ઉતારાનું કામ ચાલુ હોય, પણ ચાલુ ને ચાલુ હોય. અને સાથે સાથે એ પણ કહી દઉં કે ભક્તજનો આવડું મોટું નિર્માણ કર્યા પછી કોઈની પાસે એમ નથી કહેવું પડ્યું કે તમે આટલા રૂપિયા લખાવો, એમ કેવું નથી પડ્યું, એ ભગવાન સમયની કૃપા વિના થાય. ને તો તમારું હાવ અડીને ગામ બુપગઢનું અહીં હાથ ફેરી આવી ગયા હોય તો ધર્માદ ઉઘરાવવા માટે હાથ ફેરી તમારી પાસે ખવડો કરવા આવ્યો હોય, પણ એક ફેરી ધક્કો નથી ખાવું પડ્યો તમારે આટલા લખાવો. આજુબાજુ અણિયાળા ગામ વગેરે હરિભક્તોના ગામ છે, પણ ક્યાંય પણ હાથ લાંબો નથી કરવો પડ્યો, કાર્ય થયું. એની પાછળનું કારણ વિશ્વાસ, ભગવાન સ્વામીને અનન્ય નિષ્ઠા અને પુરુષાર્થ કરવાની પૂર્ણ તૈયારી, જેને લઈને પરિણામ આવ્યું છે. તમે પણ આ 3 વસ્તુ નક્કી કરજો. એક વર્ષમાં વાડી પૂરી થશે, બીજા એક વર્ષમાં મંદિર પણ પૂર્ણ થશે, અને સત્સંગ ખૂબ દિવ્ય બનીને ખૂબ ભવ્ય બનશે. ભગવાન સ્વામીને વર્ષો પહેલા વચન આપ્યું છે, જેને પરિણામે અદભુત મંદિર નિર્માણ થયું. સુવ્રત મુનિ કે પ્રતાપશી આ જગ્યાએ મારા ગુરુ શતાનંદ સ્વામીને 1.5 પ્રકરણની કથા જે સંભળાવી હતી, એ મેં તને સંભળાવી, સાંભળે હું તને આગળની કથા કહું. પ્રતાપશી પર 1.5 પ્રકરણ સુધી ગુરુ શતાનંદ સ્વામીની કલમે ગઢપુરની અંદર પ્રવેશ નથી કર્યો. હવે ગુરુ શતાનંદ સ્વામીની કલમ જરાક ટન મારી ગઢડાની અંદર પ્રવેશ કરશે, ગઢપુરમાં પ્રવેશ કરશે. પણ ગઢપુરમાં પ્રવેશ કર્યા પછી ભગવાન શ્રીહરિના અદભુત ચરિત્રો લખતા લખતા શતાનંદ સ્વામીની કલમ બહાર નીકળવાનો સંકલ્પ નહીં કરે. ભક્તો હવે ગઢપુર પ્રદેશની અંદર પ્રવેશ થશે, કારણ કે સરદાર બોર્ડર છે ને, એટલે ત્યાર પછી ગઢપુર દેશ શરૂ થાય. ભગવાન સ્વામિનારાયણ સરદાર સુધી આવી ગયા, હવે ગઢપુર પ્રદેશની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રવેશ કરશે. હવે ભગવાન સ્વામિનારાયણ ભૂપગઢની અંદર પણ આવશે, ભૂપગઢની અંદર ભગવાન શ્રી રાતવાસો રોકાશે. ભૂપગઢની અંદર ભગવાન શ્રી રાતવાસો રોકાય, એટલું જ નહીં પ્રેમથી ભોજન કરશે, અહીંયા મારા અક્ષરોડીનું નિર્માણ કરાવશે, અહીંયા મારા રહેતા ટકા. તમે વિચાર કરો, તમારા વડવાને ખોળામાં લઈને રમાડશે, વિચાર તો કરો, ખોળામાં લઈને રમાડશે. અહીંયા મહારાજ ગોકળિયું ગામ એવું બિરુદ આપશે. હવે મહારાજ ગઢપુર દેશની અંદર પ્રવેશ કરી રહ્યા છે. ગઢપુર દેશની અંદર પ્રવેશ કરતા શતાનંદ સ્વામીની કલમે અદ્ભુત પ્રથમ શ્લોક લખ્યો છે. અસ્તિ પંચિમ પાંચાલ દેશે સુજન પાવને ઓનમદ ગંગે તી નદી વિખ્યાત નિર્મલોદકા. બહુ સરસ શ્લોક લખ્યો છે. અસ્તિ પંચિમ પાંચાલ દેશે સુજન પાવને, પંચિમ પાંચાળ દેશની અંદર અનંત આત્માને પાવન કરનારી ઉન્મદ ગંગા નામની નદી વહે છે, જેનું બીજો નામ ઘેલો છે. જે ઘેલાની અંદર રહેનારા માછલાઓ અને કાચબાઓ જયારે દેહ છોડે છે ત્યારે સ્વર્ગમાં રહેલી અપસરાઓ પરસ્પર ઝઘડો કરે, એ મરનારો માછલો એ મરનારો કાચબો નું મારો પતિ બનાવીશ, એનો મારો પતિ બનાવીશ. અરે એ મરનારા આત્માઓ એનું હાર્ટ ક્યુ લાઈન કોઈ ઘેલાના જળ ની અંદર પધરાવે તોય પણ પ્રતાવશે જીવાત્માની મુક્તિ થાય છે. ગમે તેઓ પાપી આત્માઓમાં સ્નાન કરે તો મુક્તિ થાય. અરે સ્નાન કરવાનો મોકો ન મળ્યો હોય, નદીમાં પાણી ન હોય, એની રેતી લઈને માથા પર પધરાવે તોય પણ એના પાપ બળીને ખાક થઈ જાય છે. અરે કોઈ એના સગા સંબંધી હરિભગત ન હોય, અને જીવાત્મા નું અકાળે ગમે ત્યાં મૃત્યુ થયું, એનો હાડક્યા ગમે ત્યાં રખડતા હોય, અને કોઈ પક્ષી એ હાડક્યાને ચાંચમાં લઈને આકાશમાં ઉડતું હોય અને ઉડતું ઉડતું ઘેલાની ઉપરથી પ્રસાર થાય, એની ચાંચમાંથી હાડકું પડી જાય અને ઘેલાના જળમાં પડે, તોય પણ જીવાત્માની મુક્તિ થાય છે. આવું પવિત્ર સ્થાન છે. ભગવાનના ભક્તો, બહુ સાચું તમને કહું છું, અસ્થિ પધરાવો ને તમારા પાત્ર પાછળ પિતૃઓના, તો ઘેલામાં જ પધરાવજો, બીજે લાંબુ થવાની ક્યાંય આપણે જરૂર નથી, ઘેલામાં જઈને પધરાવશો. આવા સદાનંદ સ્વામીએ લખ્યું છે, એના પર જો તમને વિશ્વાસ હોય તો, પાપી આત્માનું રડવડતું હાડક્યું એને પક્ષી લઈને આકાશમાં ઉડતો અને હાડક્યું જો ઘેલાના જળમાં પડી જાય તો એની મુક્તિ થાય છે. પ્રતાવશી આવો જે ઘેલો નદી છે, ઉન્મદ ગંગેતી નદી વિખ્યાતા નિર્મલોદકા, જેનું નિર્મળ જળ છે, આવો ઘેલો નદી ઘેલાના કાંઠા પર ગરડા નામનું ગામ આવેલું છે, જે ગામની અંદર એભલ બાપુ નામના રાજા રાજ્ય કરે છે, જેને બે પત્ની છે, ચાર દીકરીઓ છે, મોટીબા, લાડુબા, નાની અને પાંચાળી, બે પત્નીઓ છે, ચાર દીકરીઓ છે, એક કુંવર છે જેનું નામ ઉત્તમ છે, એક બહેન છે જેનું નામ સોમાબાઈ છે, અને એક સાળો છે નામ ગાલવ છે. આ 10 જણોનો પરિવાર અતિ પ્રેમ મગ્ન બની અને ગઢપુરની અંદર રહેતા થકા પરમાત્માનું ભજન કરે છે. પણ આખો પરિવાર જાણે મુક્ત કક્ષાવાળો છે. રોજ સાંજે ભેળા થઈને બધા કથા વાર્તા કરે છે, સત્શાસ્ત્ર વાંચે છે, એના પર મનન કરે છે, મનોમંથન કરે છે. ભગવાનના ભક્તો, ઘરની અંદર સત્શાસ્ત્ર વસાવજો. ઘરને જો મંદિર જેવું કરવું હોય, જીવનને જો મુક્ત જેવી કક્ષાએ પહોંચાડવું હોય, તો ભગવાનના ભક્તો વગર પૂછે સલાહ આપું, ઘરની અંદર સારા શાસ્ત્રો વસાવજો. સત્સંગ, યવન, ભક્ત ચિંતામણી, હરિલીલા મૃત, વચનામૃત, વિવેક દીપ, આધારણ સમયનો ગ્રંથ વગેરે વગેરે ગ્રંથોને ઘરમાં વસાવજો. બહુ સાચું કહું છું, ઘરની અંદર સારા શાસ્ત્રો વસાવજો. ઘરની અંદર પરમાત્માના વિવિધ સ્વરૂપોના પ્રતિમાઓ એને ઘરમાં વસાવજો. પરમ પૂજ્ય આચાર્ય મારની પ્રતિમાઓ રાખજો, નંદ સંતોની પ્રતિમાઓ પોતાના ઘરમાં રાખજો, અને ઘરની અંદર સારી કેસેટો વસાવજો, જેથી કરીને સારા સારા પ્રવચનો સાંભળવા મળે. અરે સુંદર કીર્તનો વાગતા હોય, સુંદર ધૂન વાગતી હોય, જેને લઈને વિચારના તરંગો પવિત્ર બની જાય. નહીં ક્યારેક ક્યારેક આપણે પધરામણી કરવા જઈએ ને આપણા હૃદયમાં બળતરા થાય. આહા હા, અને સાત સાત પેઢીનો સત્સંગ, સાત સાત પેઢીનો સત્સંગ, પણ દિવાલ સામું જોયું ન જાય એવા વિભસ્ત ચિત્રો લગાડેલા હોય, એવા વિભસ્ત, અને એવા ગંદા ગંદા પુસ્તકો ઘરમાં રાખેલા હોય, જેને વાંચતા ભલભલાની બુદ્ધિ કુંઠિત થઈ જાય, એવી ભયંકર ખરાબ કેસેટો રાખેલી હોય, જેને જોતાની સાથે બુદ્ધિનો વિનાશ થઈ જાય, બુદ્ધિ નાશ પામી જાય. ભગવાનના ભક્તો, વિનાશ સર્જવો અંતે એવી વસ્તુ રાખજો. ખરેખર મુક્ત કક્ષાને પહોંચવો હોય તો સુંદર 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 પ્રભુની પ્રતિમાઓ ઘરમાં રાખજો, સુંદર પુસ્તકો રાખજો, સુંદર કેસેટો રાખજો. હું તો એમ કહું, તમે ગ્રહસ્થ છો, દાંપત્ય જીવનના ફોટા પાડ્યા હોય તો પણ મર્યાદાની બારે કુદી નહીં પડાવતા. આજ તમે યુવાન છો, પણ કાલ હવારે તમે વડીલ બનશો. એવા દાંપત્ય જીવનના ફોટા રાખજો કે તમારા સંતાનો એ પોતાના મિત્ર આવ્યો તો એને પ્રેમથી તમારા ફોટા દેખાડી શકે, એવા દાંપત્ય જીવનના મર્યાદાની અંદરના ફોટા રાખજો. એ ખાસ ખાસ ભલામણ કરવામાં આવે છે. એભલ બાપુનો આખો પરિવાર જાણે મુક્ત પરિવાર છે, મુક્ત પરિવાર, આખો પરિવાર જાણે દિવ્ય પરિવાર છે. પ્રદાવશી સાંજને સમય બધા ભેગા થાય છે, સત્શાસ્ત્ર વાંચે છે, અને ભક્તો સત્શાસ્ત્રના માધ્યમથી જીવાત્માને આ લોક અને પરલોકની અંદર સુખનો માધ્યમ રસ્તો મળતો હોય છે. જેને આ લોક અને પરલોક સુધારવો હોય, જેને પરમ સુખની અનુભૂતિ કરવી હોય, પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિ પણ સદવેય થાય અને પરમ શાંતિ આપે એવું નિર્માણ કરવું હોય, એવા ભગવાનના ભક્તો સત્શાસ્ત્રના વેશની બનજો. વ્યાલલાજી મારનો સ્પષ્ટ મત છે,
આઈ લોકનો ને પર લોક કેરો, આ લોકનો ને પર લોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર વિશે ગણે રો, રસ્તો મળે શાસ્ત્ર વિશે ગણે રો, તે માટે શાસ્ત્ર
સુનૈવાસને તે માટે શાસ્ત્ર સુનૈવાસને તે માટે શાસ્ત્ર.
શાસ્ત્રની અંદર અદ્ભુત અદ્ભુત વાતો લખેલી છે, જ્યાં શ્રવણ માત્રથી આલોકે સુધરી જાય છે, પરલોકી સુધરી જાય છે. એબલ વાપરીને આખા પરિવારને સત્શાસ્ત્ર વાંચવાને સાંભળવાનું જાણે વ્યસન પડી ગયું છે. બધા સાથે મળી અદભુત અદભુત કથા વાર્તા એને શ્રવણ કરે છે. આખો પરિવાર જાણે મુક્ત પરિવાર જન્મ, મુક્ત પરિવાર જન્મ. આજે ભક્ત જન્મ ઘણા ઘણા પરિવાર એવા હોય આપણે એને મળીએ તો એમ લાગે આખો પરિવાર જાણે મુક્ત છે, મુક્ત. ઘરના જેટલા સદસ્યો આપણે પૂછે પૂજા કરો તો બધા પૂજા કરતા હોય, મંદિરે જાઓ છો બધા મંદિરે જાતા હોય, કોઈ વ્યસન નહીં, કોઈ વ્યસન નહીં. વચનામૃત વાંચો છો બધા વચનામૃત વાંચતા હોય. આપણા મનમાં એમ થાય જાણે બધા મુક્ત જન્મ છે. અને ઘણી ઘણી જગ્યાએ તો ઘાણ ના ઘાણ દાજી ગયા, ઘાણ ના ઘાણ એકને બોલાવી જવાનો. ઘરમાંથી કોઈ મંદિરે જાઓ છો કોઈ નહીં, વેશન તો બધાને, પૂજા કરો તો કોઈ નહીં. આપણા મનમાં થાય શું કામ ઠાકોરજી માણવાનો દેહ આપ્યો છે. લેભલ બાપાનો પરિવાર તો આખો જાણે મુક્ત પરિવાર છે. પ્રતાપશી એકવાર શ્રીમદ ભાગવતની કથા બેસાડે છે, પણ કથા જયારે પૂર્ણ થઈ, શ્રુત્વા પુરાણમ સકલમ દત્વા વિપ્રાય દક્ષિણા, કથા જયારે પૂર્ણ થઈ ત્યારે વિપ્રને દક્ષિણા આપી છે. પણ વિપ્રજા પોતે હંકેલવા ગયા. એબલ બાપુ કહે બુદેવ પોતે હંકેલશો નહીં, આગળ કથા સંભળાવો. બીજી વાર કથાને સંભળાવે છે અને જ્યાં દક્ષિણા આપવા ગયા, એબલ બાપુ કીધું બુદેવ પોતે સંકેલશો ને ત્રીજી વાર કથા સંભળાવો. પ્રતાપ શ્યામ એક બે ત્રણ ચાર વાર નહીં સાંભળ, પુનસ્ત શ્રોણોત્પ્રીત્યા ચક્ર એવમ સ સપ્તશ. એભલ બાપુને અને પરિવાર ઉપરાપર સાત સાત વાર શ્રીમદ ભાગવતને સાંભળ્યું, સાત સાત વાર સાંભળ્યું. કેટલી બધી અને ભગવાનની કથામાં પ્રીતિ છે, રુચિ છે, કલ્પના કરો. આના પ્રેમને આધીન બનીને ભગવાન શ્રીને રોકાવું પડે, આના પ્રેમને આધીન બનવું પડે. પણ કથા સાંભળતા સાંભળતા જે શ્લોક આવે, યદા યદા હિ ધર્મશ ક્ષયો રુદ્ધિશ્ચ પાપમની તદા તો ભગવાન નિષાત્મનમ સૃજતે હરે. જ્યારે જ્યારે ભૂમંડળ પર અધર્મ વ્યાપે, ધર્મની ગ્લાની થાય, ત્યારે ત્યારે અધર્મના ઉત્થાપનને માટે, ધર્મના સ્થાપનને માટે અવતારને ધારણ કરું છું. એબલ બાપુના મનમાં સંકલ્પ થાય. શાસ્ત્રમાં વાત લખી છે ભૂમંડળ પર અધર્મ વ્યાપી ચુક્યો છે, ભગવાન પ્રાગટ્યને કેમ નહીં પામતા હોય. આજે જ્યાં દ્રષ્ટિ નાખે ત્યાં એકલો અધર્મ દેખાય છે. દુનિયા આખી વેશન અને ફેશનની પાછળ ગાંડી બની ગઈ, પાગલ બની ગઈ છે. આજ પિતા પિતાના ધર્મમાં નથી, માતા માતાના ધર્મમાં નથી, પુત્ર પુત્રના ધર્મમાં નથી, ભાઈ ભાઈના ધર્મમાં નથી, બહેન બહેનના ધર્મમાં નથી, અરે ગ્રસ્ત ગ્રસ્તના ધર્મમાં નથી, ત્યાગી ત્યાગીના ધર્મમાં નથી. એવલો બાપુ આજ વિચારી રહ્યા છે. ત્યાગી ગણાતા વૈરાગી ગણાતા પુરુષે પણ ધન અને નારીની પાછળ પાગલ બન્યા છે, તો પ્રભુ કેમ પ્રગટ નહીં થતા હોય.
ધીમે ધીમે વસ્ત્રો ધર્યા રૂપાળ રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા, ધીમે ધીમે વસ્ત્રો ધર્યા રૂપાળ રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા, ધીમે ધીમે
ધીમે ધીમે ત્યાગી પણું ગયું છે, ગૃહસ્થ માથે ભગવું રહ્યું છે, વસ્ત્ર જ ભગવું રહ્યું છે, જીવન તો ગ્રસ્ત કરતા બદતર થયું છે. ધીમે ધીમે વસ્ત્રો ધર્યા રૂપાળા રાખ્યા ગૃહસ્થો સમપેટી તાળા, ધીમે ધીમે વૈરાગી લોકો રાગી બની ચુક્યા છે, સુંદર સુંદર વસ્ત્ર આભૂષણ રાખતા થઈ ગયા છે. આવો અધર્મ વ્યાપી ગયો તેમ છતાં પ્રભુ પ્રાગત્યને કેમ નહીં પામતા હોય? એ ભલે બાપુ સતત વિચારી રહ્યા છે.